સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વોત્તમ ગ્રંથ એનો સ્વાધ્યાય ચાલે છે. કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ અને એની સાથે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના ટીકા અને કળશ અને ગુરુદેવ કાંજીસ્વામીએ એ બધું આપણને સ્પષ્ટ રીતે સમજાવ્યું એમાંથી આપણે આ બધો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે 14મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. સમયસાર ગાથા 14. સમયસારની ગાથા 14માં ભાવાર્થમાં આપણે બે પેરેગ્રાફ કર્યા છે. પાના નંબર 40 ઉપર છેલ્લી લીટી ત્યાં સુધી આપણે કર્યું છે કે આ રીતે સ્યાદવાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવું. અહીંયા થોડીક ભાવાર્થની અંદર સ્યાદવાદની વાત પંડિતજીએ કરી છે કે શુદ્ધનયનું આલંબન પણ વેદાંતિઓની જેમ ન કરવું. શુદ્ધનયનું આલંબન કરવાની વાત કરી છે પણ એમાં અહીંયા આપણે જે રીતે કરીએ છીએ એમાં એ વેદાંત પાળા કરે છે એ રીતે નથી. નહીતર એ રીતે જો કરવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિકોણ લાવશે. માટે જે નય છે એ નયની સાથે જે અપેક્ષા રહી છે એને બરાબર સમજવી અને ક્યાં એને ગૌણ કરવામાં આવે છે અને કયા નયને મુખ્ય કરવામાં આવે છે એ પણ બરાબર બધું સમજવું. એટલે એમ કહ્યું કે માટે સર્વનયોના કથનચિત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી શુદ્ધ નય છે એ શુદ્ધ નય એક અંશ એ છે એને બરાબર બતાવનારો છે. એના દ્વારા એને એકાંતે જો લઈ લેવામાં આવે તો પછી બીજો નય છે એના તરફ દ્રષ્ટિ થશે જ નહીં, એટલે કે પર્યાય તરફ દ્રષ્ટિ થાય જ નહીં. એટલે એ પૂર્ણ સ્વરૂપને દર્શાવે છે એમ એનો અર્થ થતો નથી. અને એ જ રીતે જો અશુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આપણે એટલે પર્યાર્થિક નયથી જો લઈએ તો એને એકલાને જો સમજવામાં આવે તો પછી એ શુદ્ધ નયનો વિષય જે છે એ એવો ભગવાન આત્મા દેખાશે જ નહીં, માત્ર પર્યાય જ દેખાશે. એટલે જે નયને ગૌણ કરવામાં આવ્યો હોય એને ગૌણ ત્યાં રાખવો અને જેને મુખ્ય કરવામાં આવ્યો હોય તેને મુખ્ય રાખવો એમ સમજવું એ વાત કરી છે. કે માટે સર્વનયોના કથનચિત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી, કથનચિત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવું એટલે એની જે અપેક્ષા સાથે એનું શ્રદ્ધાન કરવું કે કઈ અપેક્ષાથી એનું શ્રદ્ધાન કરવાનું છે એમ કરવાથી જ સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. અને આ રીતે સ્યાદવાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવું. અને આગળ હવે વાત કરે છે કે આ ગાથા સૂત્રનું વ્યાખ્યાન કરતા ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ કહ્યું છે કે આત્મા વ્યવહાર નયની દ્રષ્ટિમાં જે બદ્ધ સ્પૃષ્ટ આદિ રૂપે દેખાય છે તે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ છે. એમણે પણ એ વાત તો કરીને કે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ છે, વ્યવહાર નયની દ્રષ્ટિએ તો એ બંધાયેલો છે, અન્ય અન્યપણે છે, એ બધી વાત સત્યાર્થ છે. એમણે પણ એ વાત તો કરી જ છે. પરંતુ શુદ્ધ નયની દ્રષ્ટિમાં એ બદ્ધ સ્પૃષ્ટ આદિપણાનો તો વિચાર કરીએ તો એ અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્યે સ્યાદવાદ બતાવ્યો છે. આ રીતે અહીંયા સ્યાદવાદ તો દર્શાવ્યો છે ને કે કઈ અપેક્ષાથી એ સત્ય છે એને પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો, એટલે પર્યાય દ્રષ્ટિને મુખ્ય કરીને જોવામાં આવે તો એ સત્ય છે અને એને શુદ્ધ નયથી એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જો જોવામાં આવે તો એ વસ્તુ અસત્યાર્થ છે, એટલે એની એ જ વસ્તુને સત્યાર્થ પણ કહી અને અસત્યાર્થ પણ કહી, પણ એની સાથે એ અપેક્ષા લગાડી કે આ અપેક્ષા એ, એટલે એનો અર્થ શું થયો કે આ સ્યાદવાદ બતાવ્યો અને એકાંતપણું બતાવ્યું. એટલે એવા સ્યાદવાદના કથન દ્વારા જ જૈન દર્શનનું સાચું સ્વરૂપ જાણી શકાય છે. એટલે જ્યાં જે અપેક્ષા છે તેને ત્યાં બરાબર સમજવી અને કઈ અપેક્ષાને ગૌણ કરવામાં આવી છે, કઈ અપેક્ષાને મુખ્ય કરવામાં આવી છે એમ બરાબર સમજવું. હવે આગળ અહીંયા કહે છે કે વળી અહીં એમ જાણવું કે આ નય છે તે શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ છે. શ્રુત જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. આ વાતને થોડીક આપણે સમજીએ. અહીંયા નયની વાત આવી છે અને પરોક્ષની જે વાત આવી છે એને જરાક આપણે વધારે સમજીએ. શું કહ્યું અહીંયા કે આ નય છે તે શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. નય શું છે? ખરેખર જ્ઞાનનો અંશ છે, આપણે જાણીએ છીએ. કોઈ દ્રષ્ટિથી એ જ્ઞાનને વસ્તુના સ્વરૂપને જણાવનારું એ જ્ઞાન છે, કોઈ અપેક્ષાથી, કોઈ એક દ્રષ્ટિકોણથી, એટલે એ જ્ઞાનનો અંશ છે. એટલે આ નય છે તે કયા જ્ઞાનનો? તો કે શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે એમ અહીંયા કહેવામાં આવ્યું. હવે શુદ્ધ નય હો કે પછી વ્યવહાર નય હોય, એટલે દ્રવ્યાર્થિક કે પર્યાયથી નય હો, પણ એ નય તો છે ને બધા, એ શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. શ્રુત જ્ઞાન દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ. મતિ અને શ્રુત જ્ઞાન આપણે જે કહીએ છીએ એમાં મતિ જ્ઞાન દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જે જાણીએ છીએ તે, અને એનો પછી આપણને જે અર્થ સમજાય છે એ બધું શ્રુત જ છે. એટલે એવા શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. જે નય છે એ શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે, અને શુદ્ધ નય હો કે પછી વ્યવહાર નય હોય, એટલે પર્યાર્થિક નય હોય, તો એ શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. એ જ્ઞાન પ્રમાણનો અંશ ખરો, પણ એ શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. અને ત્રિકાળી જ્ઞાન ગુણ જેનું લક્ષણ છે એવા દ્રવ્યનો અનુભવ કરીને જે ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ થાય એ પ્રમાણ જ્ઞાન છે. દ્રવ્યનો અનુભવ કરવામાં આવે જે ત્રિકાળ ગ્રાહક ભાવ છે, એવું જે દ્રવ્ય એનો અનુભવ કરી અને જે પછી અંતરમાં જે ભાવ શ્રુત જ્ઞાન પ્રગટ થાય છે ને એ પ્રમાણ જ્ઞાન છે. એટલે એ પ્રમાણ જ્ઞાન જે છે એનો આ અંશ, પ્રમાણ જ્ઞાન જે છે એને અવયવ કહીએ તો આને આપણે અવયવ કહી શકાય. એ અવયવી છે અને એ નય છે એ તેનો અવયવ છે. એટલે કેટલાય નય દ્વારા એ અવયવી એ જણાય. એટલે પ્રમાણ જ્ઞાન છે તે શુદ્ધ નયથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નયથી બંને દ્વારા જ્યારે આપણે એને જાણીએ ત્યારે એ પ્રમાણ જ્ઞાન કહેવાય. એટલે ભાવશુદ્ધ પ્રમાણ જ્ઞાન એ જ્ઞાનની વર્તમાન અવસ્થા છે અને એનો એક ભાગ તે નય છે. બરાબર છે? પ્રમાણ જ્ઞાન છે એ ભાવશુદ્ધ જ્ઞાનની એક અવસ્થા કહેવાય અને એ ભાવશુદ્ધ પ્રમાણ જ્ઞાન છે એનો એક ભાગ એ આ નય. શ્રુત જ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પરોક્ષ જણાવે છે. પરોક્ષ કેમ જણાવે છે? કે પ્રત્યક્ષપણે જણાવી શકે એવું એ જ્ઞાન નથી. કેવળ જ્ઞાન છે એ પોતે પ્રત્યક્ષ જાણે છે એટલે પ્રત્યક્ષ જણાવનારું કહેવાય, પણ શ્રુત જ્ઞાન છે એ વસ્તુને પરોક્ષપણે જણાવે છે. મતિ શ્રુત જ્ઞાન દ્વારા આપણને પરોક્ષપણે જાણવું થાય છે. જ્ઞાન ગુણની અહીંયા વાત નથી. જ્ઞાન ગુણ જે છે એ તો આત્મામાં બરાબર જ છે, પૂર્ણપણે રહેલો છે, પણ કર્મના નિમિત્તે એના જે ઉઘાડ છે ને એમાં ફેર છે. એટલે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન જે આપણે કહીએ છીએ, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એવા પાંચ જે ભાગ પડે છે ને એ એટલા માટે પડે છે કે એ કર્મના નિમિત્તે પડે છે. આપણે થોડીક વાત આપણે અહીંયા સમજવા માટે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લઈએ એટલે થોડુંક વધારે સ્પષ્ટ થશે. પહેલા પણ આપણે કરી ગયા છીએ પણ બધાને કદાચ યાદ નહીં હોય. એટલે કે પ્રમાણ જ્ઞાનની વાત લઈએ તો પ્રમાણ જ્ઞાન જે છે એ પ્રમાણ જ્ઞાન એ પરોક્ષ હોય અને પ્રત્યક્ષ હોય. પહેલી વાત, પ્રમાણ જ્ઞાન ક્યારે કહેવાય? કે બધી અપેક્ષાથી વસ્તુનું સ્વરૂપ બરાબર યથાર્થ જાણવામાં આવે એટલે બધા નયો દ્વારા જાણવામાં આવ્યું હોય તો એ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. પ્રમાણ જ્ઞાન ક્યારે કહેવામાં આવે કે બધા નયથી આપણે બરાબર વસ્તુનું સ્વરૂપ પૂરેપૂરું જાણીએ બધી અપેક્ષાથી, તો એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. એક જ દ્રષ્ટિકોણથી જાણીએ તો એ પ્રમાણ જ્ઞાન કહેવાય નહીં, એના બીજા દ્રષ્ટિકોણથી પણ એનો વિચાર કરવો પડે તો જ એ પ્રમાણ જ્ઞાન બને. એટલે એ પ્રમાણ જ્ઞાનની જ્યારે વાત લઈએ છીએ તો એ પ્રમાણ એ પ્રત્યક્ષ પણ હોય અને પરોક્ષ પણ હોય. એટલે પ્રમાણના એમાં એમ કહેવામાં આવે કે બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. એ પ્રમાણ જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન હંમેશા પ્રમાણ જ્ઞાન હોય, એ પ્રમાણ જ્ઞાન છે. તેથી એમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે છે એ બેનો વિચાર કરીએ તો એ પણ એ પરોક્ષ પ્રમાણ છે. જ્યારે અવધિ મનપર્ય અને કેવળ જ્ઞાન છે એ પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન છે. પણ હવે આ કેવળ જ્ઞાન તો પૂર્ણપણે પ્રત્યક્ષ છે, પણ અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન છે ને એને થોડીક સીમા છે. મનપર્ય જે છે અને અવધિ, તો અવધિ જે છે તો એ રૂપી પદાર્થોનું જ જ્ઞાન કરી શકે અને એને સીમા છે. એ રીતે મનપર્યને પણ સીમા છે. એટલે એ પ્રત્યક્ષ તો ખરા, પણ એ પ્રત્યક્ષ કેવા, એક દેશ પ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાન મનોપર્ય છે એ બંને પ્રત્યક્ષ છે, પણ એ પ્રત્યક્ષ એક દેશ પ્રત્યક્ષ છે. જ્યારે કેવળ જ્ઞાન છે એ પૂર્ણપૂરું પ્રત્યક્ષ છે, એટલે પૂર્ણપણે પ્રત્યક્ષ છે. અને પેલા મતિશ્રુત જે છે એને પરોક્ષ કહેવામાં આવે છે. હવે એક બીજી વાત એમાં એ થાય છે કે એ જ્ઞાન જે છે એમાં એક બીજી અપેક્ષાથી જોઈએ તો જે પોતે સ્પષ્ટપણે વિષયને જાણે, નિર્મળપણે જાણે, તો એને પ્રત્યક્ષ કહેવામાં આવે એવી પણ એક વ્યાખ્યા કરવામાં આવી છે. તો એ અપેક્ષાથી જો વિચાર કરવામાં આવે તો મતિશ્રુત જ્ઞાન છે ને એ કથનચિત કોઈ અપેક્ષાએ ક્યારેક એ પ્રત્યક્ષ થાય છે. જેમ કે આપણે આંખ દ્વારા જે જોઈએ એ પ્રત્યક્ષ તો થયું કહેવાય ને, કાન દ્વારા બરાબર જે સાંભળ્યું તો એને આપણે પ્રત્યક્ષ તો કહીએ જ છીએ ને. તો એવું જે પ્રત્યક્ષપણું જે છે ને એ પ્રત્યક્ષને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે. એવા પ્રત્યક્ષપણાને સામ વ્યવહારિક પ્રત્યક્ષપણું કહેવામાં આવે. જ્યારે પેલું પ્રત્યક્ષ જે આપણે લીધું કેવળ જ્ઞાનને જે કહેવામાં આવ્યું એ પારમાર્થિક પ્રત્યક્ષ છે. એ પારમાર્થિક પ્રત્યક્ષ છે કે જેમાં એ આત્માના બધા પ્રદેશોથી પ્રત્યક્ષ જ એ જણાય અનુભવમાં આવે, બધા જ પ્રદેશોથી. એને વચમાં કોઈ ઇન્દ્રિયની કે બીજા કોઈની જરૂર પડે નહીં, એવું એ પ્રત્યક્ષ સીધું સીધું આત્મ પ્રદેશો દ્વારા એ જ્ઞાન થાય છે, એટલે એ પ્રત્યક્ષ છે. અને પેલું મનપર્ય અને અવધિની અંદર એ થાય છે, પણ એને સીમા છે, લિમિટ છે, એટલે એક દેશ પ્રત્યક્ષ છે. અને આ આપણે મતિશ્રુત લીધા, એમાં શ્રુત જ્ઞાનમાં એક ને મતિ જ્ઞાનને આપણે લઈએ તો એ મતિશ્રુત સાથે હોય, તો એમાં એ ક્યારેક એ કોઈક અપેક્ષાએ એને પ્રત્યક્ષ કહેવાય તો એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ પણ એ રીતે કહેવામાં આવે છે કે આપણે આંખથી જે જોઈએ તો એ આંખથી જ જોયું, જે જોયું એ બરાબર સ્પષ્ટ જ જોયું છે, તો એ સ્પષ્ટતાની અપેક્ષાએ એને એવું કહેવામાં આવે છે. એટલે આ રીતે એ પ્રત્યક્ષ અને પરોક્ષની વાત થઈ. હવે પરોક્ષમાં થોડુંક બીજું આગળ સમજવા જેવું એ છે કે પરોક્ષ પ્રમાણ જે છે એટલે પરોક્ષ જ્ઞાન જે થયું, એ પરોક્ષ જ્ઞાનમાં એ પ્રમાણનો વિચાર કરીએ તો એ પ્રમાણ ક્યારે કહેવાય પરોક્ષ પ્રમાણ, તો કે એના દ્વારા આપણને વસ્તુનું સ્વરૂપ પ્રમાણ એટલે કે જેમ છે તેમ જણાય ત્યારે. તો એવું એ જણાવવામાં પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી, તો એ કઈ રીતે કામ કરે, તો એની પાંચ વાત એને કહેવામાં આવી કે પાંચ એના ભેદ કરીને કહેવામાં આવ્યું કે સ્મૃતિ દ્વારા જાણ્યું હોય આપણે કે પહેલાની સ્મૃતિ એના ઉપરથી પણ આપણે જે વિષયને જાણીએ એનું જ્ઞાન કરીએ બરાબર પ્રમાણ જ્ઞાન થાય તો એ એક એનો ભેદ કહેવાય. એવું પ્રત્યભિ જ્ઞાન જે છે એ પણ એ પ્રમાણ પરોક્ષ પ્રમાણની વાત ચાલે છે, પ્રત્યક્ષ નહીં પરોક્ષ પ્રમાણનો એ પણ એક ભેદ કહેવાય. પ્રત્યભિ એટલે જે પહેલા જે જોયું હતું એ જ આ છે એવું આપણને જ્ઞાન થાય તે. તર્ક દ્વારા આપણે જે જાણીએ એ પણ પરોક્ષ છે, એ તર્ક કરીને આપણે જાણીએ છીએ. અને તર્કની સાથે બીજી વસ્તુ એવી જ છે અનુમાન દ્વારા. અનુમાનમાં પણ આપણે એક વસ્તુ છે તો આ વસ્તુ હોવી જોઈએ એમ અનુમાન કરીએ છીએ. દાખલા તરીકે ધુમાડો દેખાય છે તો અગ્નિ હોવી જોઈએ એવું અનુમાન કરીએ છીએ. એટલે એ રીતે પણ એ પ્રત્યક્ષ અગ્નિ આપણે જોઈ નથી, પણ પરોક્ષ તરીકે આપણે અનુમાન દ્વારા એને પ્રમાણ કરીએ કે ના અગ્નિ છે. પછી આગમ દ્વારા આપણે એ પ્રમાણ કરીએ છીએ. આગમ દ્વારા પ્રમાણ કરવામાં આવે એ પણ પરોક્ષ જ છે. આગમ દ્વારા કરવું એટલે એ આગમમાં જે લખાણ છે એ બધું જાણી અને આપણે જે જ્ઞાન કરીએ છીએ એ પણ પરોક્ષ પ્રમાણ છે. એના દ્વારા પ્રમાણ કરીએ એ પણ પરોક્ષ પ્રમાણ છે. એટલે સ્મૃતિ, પ્રત્યભી, તર્ક, અનુમાન અને આગમ એમ પાંચ એના ભેદ કહેવામાં આવે છે. એ રીતે પરોક્ષ જ્ઞાન છે. અને પહેલા આપણે જે વાત કરી હતી પ્રત્યક્ષ જ્ઞાનની, આટલી વાત આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ પ્રત્યક્ષ અને પ્રમાણની. અને એમાં આપણે જે વાત કરી રહ્યા છીએ એ પેલી વાત પણ બરાબર બેસવી જોઈએ કે જે જ્ઞાનના ભેદ કહેવામાં આવ્યા પાંચ, એ ભેદ શા માટે પડ્યા? જ્ઞાન ગુણ તરીકે તો ગુણ બરાબર જ છે આત્મામાં, તો પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન ને કેવળ જ્ઞાન એમ કેમ ભેદ પડ્યા? તો કે એ કર્મને કારણે, કર્મના નિમિત્તે, એવા કર્મના નિમિત્તે જે પ્રમાણેના ઉઘાડ છે એ પ્રમાણે એ મતિશ્રુત જ્ઞાન છે કે અવધિ જ્ઞાન છે કે મનોપર્ય જ્ઞાન છે કે કેવળ જ્ઞાન છે. એટલે પૂર્ણપણે એ કર્મનો ક્ષય થઈ જાય છે તો પછી જે જ્ઞાન હોય છે તે કેવળ જ્ઞાન હોય છે. એટલે એ કર્મના નિમિત્તે એ જ્ઞાનના ભેદ છે. હવે આ વાત આપણા મનમાં બરાબર બેઠી હશે, સમજાયેલી હશે, તો હવે અહીંયા થોડું સમજવું સહેલું પડશે. આપણે અહીંયા વાત ચાલે શેની ચાલે છે? શ્રુત જ્ઞાનની વાત ચાલે છે. એક વાત સમજી લેવી કે શ્રુતની સાથે હંમેશા મતિ હોય છે. એટલે ન લખ્યું હોય પણ મનમાં આપણે એ વાત રાખી અને અહીંયા સમજવાનું છે. અહીંયા આપણે એ વાત કરી રહ્યા છીએ શ્રુત જ્ઞાન વિશેની અહીંયા વાત ચાલે છે. એમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન એ જ્ઞાનની વર્તમાન અવસ્થા છે અને એનો એક ભાગ એ નય, બરાબર જ્ઞાનનો અંશ છે ને, એટલે એને આપણે નય કહ્યું. એટલે શ્રુત જ્ઞાન જે છે એ વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને એ પરોક્ષ જણાવે છે. શ્રુત જ્ઞાન દ્વારા આપણે પરોક્ષપણે જાણીએ, જે હમણાં આપણે વાત કરી તે પ્રમાણે. જેવી રીતે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આત્માને પ્રત્યક્ષ દેખે છે, કેમ કે એમને શું છે, કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞ થયા છે એટલે એ આત્માને પ્રત્યક્ષ દેખે છે, એવી રીતે શ્રુત જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. સર્વજ્ઞના ભગવાન, સર્વજ્ઞના જ્ઞાનમાં કેવળ જ્ઞાન થયું છે એમને આત્મા પ્રત્યક્ષ દેખાય છે. જેમ આપણે કહ્યું કે કેવળ જ્ઞાન છે એ પ્રત્યક્ષ પ્રમાણ છે, એ એટલા માટે કે આત્માને પ્રત્યક્ષ દેખે છે એટલે એ પ્રત્યક્ષ થયું. પણ શ્રુત જ્ઞાનમાં આત્મા ક્યાં પ્રત્યક્ષ દેખાય છે? તો કે શ્રુત જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. આપણે જે વાત કરી તે પ્રમાણે શ્રુત જ્ઞાન જે છે તે પરોક્ષ પ્રમાણ છે. તો પ્રત્યક્ષ આપણે એક અપેક્ષાએ કહ્યું, સામ વ્યવહારિક અપેક્ષાથી એ મતિ જે છે એને આપણે પ્રત્યક્ષ કહ્યું, પણ એ વાત અહીંયા નથી. અહીંયા વાત એ છે કે શ્રુત જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી એટલે એને પરોક્ષ પ્રમાણ કહેવામાં આવ્યું. શાસ્ત્રમાં પછી બે અપેક્ષાએ શ્રુત જ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું છે. એક આપણે સામ વ્યવહારિકની વાત કરી, અહીંયા બીજી રીતે એક વાત કરી છે, ગુરુદેવે આ સરસ સમજાવ્યું છે. એમાં એમણે એમ કહ્યું છે કે અનુભૂતિમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, અનુભૂતિ વખતે અતિન્દ્રિય આનંદનો જે સ્વાદ આવ્યો એ રીતે સ્વાદના વેદનની અપેક્ષાએ એને પ્રત્યક્ષ કહ્યું છે. સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન થાય ત્યારે એક અતિન્દ્રિય આનંદ અનુભવાય છે. ઇન્દ્રિયો દ્વારા નથી એ થતો આનંદ, એ આનંદ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. એટલે એ વેદન છે, એ આનંદનું, એ સ્વાદનું એ વેદન છે. અને એ વેદન જે છે એ તો અનુભવાય છે, એ પ્રત્યક્ષ છે. એટલે એ અપેક્ષાએ એ શ્રુત જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એ એમાં આત્મા જે જણાય છે તો એમાં જ્ઞાનની અપેક્ષાથી જોઈએ અને દર્શનની અપેક્ષાથી, દર્શન એટલે અનુભૂતિ, અવલોકન, સામાન્ય અવલોકન અપેક્ષાએ જે છે એ પ્રત્યક્ષ છે અને જ્ઞાન જે છે એ પરોક્ષ છે. એમાં એ જ્ઞાન થાય છે એ પરોક્ષ છે અને સાથે સાથે જે અનુભવ થાય છે એ આનંદનો સ્વાદ આવે છે ને, એ સ્વાદનું વેદન છે, એ આનંદનું વેદન છે. એ આનંદનું વેદન જે છે એની અપેક્ષાએ એને પ્રત્યક્ષ થયું છે. અને બીજું કારણ અહીંયા લખ્યું છે કે શ્રુત જ્ઞાન વડે જ્ઞાયકને જાણતા એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી, એ અપેક્ષાએ પણ શ્રુત જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. જ્યારે શ્રુત જ્ઞાન વડે જ્ઞાયકને જાણવામાં આવે છે ત્યારે એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી, એ અપેક્ષાએ પણ શ્રુત જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. એટલે ભાવ શ્રુત જ્ઞાન સીધું રાગ કે નિમિત્તની અપેક્ષા વિના સ્વને જાણે છે. ભાવ શ્રુત જ્ઞાન એ સ્વને જાણે છે. ક્યારે? કેવી રીતે? એ જ્યારે ભાવશ્રુત પ્રગટ થાય છે ત્યારે. અને એને કોઈ નિમિત્તની અપેક્ષા હોતી નથી. બાહ્યમાં નિમિત્ત આપણે એમ કહીએ કે ભાઈ એ વખતે કેવળી ભગવાનની વાણી હતી કે ઉપદેશ હતો, તો એ બહારમાં રહ્યું, એ બહારમાં રહ્યું. અહીંયા અંદર જ્યારે પ્રગટ થયું ત્યારે એ જે જાણે, ત્યારે એ વખતે એને કોઈ રાગની કે નિમિત્તની કોઈની અપેક્ષા નથી. અને સીધે સીધું સ્વને જાણે છે. સ્વને જાણવામાં એને કોઈની અપેક્ષા નથી. ભાવશ્રુત જ્ઞાનને સ્વને જાણવામાં કોઈની અપેક્ષા હોતી નથી. એટલે શુદ્ધનયનો વિષય જે પૂર્ણ આત્મા, એને શ્રુત જ્ઞાન સર્વજ્ઞના એટલે ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાનના આગમ અનુસાર પૂર્ણ જાણે છે. પૂર્ણ કઈ રીતે જાણે છે? કે આગમ અનુસાર જે પૂર્ણ આગમમાં સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે એવી રીતે જાણે છે, પણ એ પરોક્ષ પૂર્ણ છે. શુદ્ધનયનો વિષય જે પૂર્ણ આત્મા, એને જાણે છે. કોને? આત્માને. એને આત્માને જાણે છે તો પૂરેપૂરો પૂર્ણ જાણે છે. અને જ્યારે અનુભવ છે તો એ અનુભવમાં એને પ્રત્યક્ષ પણ છે. અને જ્ઞાન અપેક્ષાએ એ આગમ અનુસાર જાણે છે. એટલે આગમ અનુસાર જાણે છે એમાં એ પરોક્ષ પણ આવ્યું. એટલે એ સર્વજ્ઞના જ્ઞાન પ્રમાણે જે આગમ રચાયા એ આગમ અનુસાર જાણે છે. અને જાણે છે તો પૂર્ણ. પણ એમ નથી કે પ્રત્યક્ષ કેવળ જ્ઞાનમાં જેમ આત્મા જણાય છે એવો એને શ્રુત જ્ઞાનમાં જણાય છે એમ નથી કેવું. એટલે અહીંયા આ સ્પષ્ટતા કરવામાં આવી કે શુદ્ધનયનો વિષય શું? તો ત્રિકાળી ભગવાન આત્મા. એ આત્માને આપણે જાણીએ તો કઈ રીતે જાણીએ છીએ? તો કે શ્રુત જ્ઞાનમાં આપણે જાણીએ. હવે શ્રુત જ્ઞાનમાં જણાય ત્યારે કેવી રીતે જણાય? તો એમ કહેવાય કે એમાં એ સર્વજ્ઞ ભગવાને જે રીતે આત્મા કહ્યો છે એવો જ આગમમાં જેવી રીતે લખવામાં આવ્યું છે એવી જ રીતે એ અનુસાર જ બરાબર પૂરેપૂરો જણાય. પણ એ જણાય એમાં એ પ્રત્યક્ષપણું ન કહેવાય, એ પરોક્ષપણું કહેવાય. કેમ કે આગમનો આધાર છે ને, એટલે આગમ અનુસાર. પ્રત્યક્ષ પોતે આખે આખો અનુભવ એમ નહીં. હવે જ્યારે પ્રત્યક્ષપણું છે તો એ શ્રુત જ્ઞાનમાં શું છે? તો કે પેલું વેદન થાય છે ને એ વખતે, સમ્યક દર્શન વખતે, જ્ઞાન સમ્યક દર્શન થાય એ વખતે જે સુખનું વેદન, અતિન્દ્રિય આનંદ જે આવે છે ને, એ પ્રત્યક્ષ છે. અને બીજી વાત કે રાગ વિના જાણે છે એટલે એ અપેક્ષાથી પણ એને પ્રત્યક્ષપણું કહેવાય. શ્રુત જ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. શ્રુત જ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. એટલે કેવળી ભગવાન જે રીતે પ્રત્યક્ષ જાણે એમ પ્રત્યક્ષ નથી હોતું. બધાને આ ગૂંચવાળા છે. અને ગૂંચવાળાને કારણે છે ને પંડિતો પણ બહુ ભૂલ કરે છે. હમણાં અહીંયા એક મોટા પંડિત આવ્યા હતા, નામ નથી આપતો. એમણે પણ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ વાત લીધી અને એમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાંથી લીધી. એટલે એમને તો એટલે સુધી વાત કરી નાખી કે આ અનુભવ બધા જે કરે છે ને ભાઈ, એ પણ કંઈ એ ખરેખર કંઈ હોતું જ નથી કે એટલે એવી વાત કરી નાખી. હવે પંડિત ટોડરમલજીએ કે એવા અર્થમાં નથી લખ્યું. એમણે તો એ અર્થમાં જ લખ્યું હતું કે જે જ્ઞાનનો ભાગ છે, સમ્યક જ્ઞાનમાં ત્રણ વસ્તુ આપણે જે લઈએ છીએ, એક સામાન્ય અવલોકન, બીજું જે છે તે વખતે આવતો આનંદ, અને ત્રીજું એ વખતે થતો આનંદ. અને આ બધું થયા પછીથી શ્રદ્ધા થાય એ ચોથી વસ્તુ, અને પાંચમી વસ્તુ એ થયા પછીથી જે અનંતાનુબંધી કર્મ જાય એ એમ બધી વસ્તુ હોય. તેમાં એ સમ્યક જ્ઞાન જે છે એ પરોક્ષ છે. સમ્યક જ્ઞાનને પરોક્ષ કહ્યું હતું. પણ આખો અનુભવ એમણે તો પરોક્ષ જ કરી નાખી વાત, કે એવો કંઈ પ્રત્યક્ષ અનુભવ હોતો જ નથી. જો અહીંયા એ સ્પષ્ટતા પણ આપી છે કે ના, પ્રત્યક્ષપણું છે. કેમ કે જે અનુભવ થાય છે તે શ્રુત દ્વારા થાય છે ને, શ્રુત જ્ઞાનમાં અનુભવ થાય છે ને, એટલે એને પરોક્ષ કહી નાખો એમ નહીં, એમાં ભાગ પડે છે. શ્રુત જ્ઞાન જે છે એમાં એ દ્વારા સમ્યક દર્શન થયું અને એમાં આત્મા જણાયો, તો એમાં જુદી જુદી વસ્તુને જરાક સ્પષ્ટતા કરીને સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમાં છદ્મસ્તને શ્રુત જ્ઞાન દ્વારા જે અનુભવ થાય છે એને, એ જ્ઞાનના અનુભવ વખતે જે સામાન્ય અવલોકન થયું ને કે આ આત્મા, એટલે એ આત્મા બધાથી જુદો એમ જે પોતાને અનુભવ આવ્યો ને, બીજા બધાથી પોતે જુદો એ અનુભવ જે છે, એ સામાન્ય અવલોકન જે છે એ બધાનું સરખું હોય છે અને એ પ્રત્યક્ષ છે. એ બધાનું એટલે પિરિયતને થાય તો પણ, કેવળીને પણ, બધાનું એ એ અવલોકન જે છે સામાન્ય અવલોકન એ પ્રત્યક્ષપણું એ એટલું જ કે આ આત્મા હું આત્મા એ બધાથી જુદો એવું જે અનુભવવું થયું એ દર્શન કહીએ છીએ આપણે અથવા દેખવું કહીએ છીએ એ બધાનું સરખું જ હોય છે. સિંહના ભાવમાં મહાવીર સ્વામી ભગવાનને જ્ઞાનનો જીવ એને જ્યારે સિંહના ભાવમાં જ્યારે સમ્યક દર્શન થયું મુનિઓ આવીને જે બોધ આપ્યો આકાશ માર્ગે મુનિઓ જતા હતા અને પછી એમણે આ જોયા આ મહાવીર સ્વામી ભગવાનના જીવ સિંહના ભાવમાં એમને આવ્યા ત્યાં ઉતર્યા અને પછી એ બોધ આપે છે કે આ શું કરો છો તમે એમ કરીને. તો એમણે કઈ ભાષામાં બોધ આપ્યો હશે અને સિંહના ભાવમાં એમણે કઈ ભાષામાં એ બોધ ગ્રહણ કર્યો હશે એ બધાનો વિચાર કરવા જઈએ તો બેસે છે. હા, એ બે રીતે બેસે છે કે એમાં ભાવ ભાષણ હતું, જે પેલાને કહેવાનો ભાવ હતો એ ભાવનું એમને ભાષણ થયું અને એમને પોતાનું સ્વરૂપ જે છે એ જુદું અનુભવાયું કે હું આના બધાથી આ બધાથી હું જુદો છું. એમાં કંઈક જુદો એટલે આકાર આત્માનો અનુભવાય એમ નથી. આકાર તો અનુભવાય તો પછી સિંહના આકારે અનુભવાય એમ નથી. આત્માનો આકાર તો એ વખતે કેવો હોય, જેવું શરીર હોય એવો આકાર હોય, એટલે એવું આકાર કોઈ અનુભવમાં નથી આવતો. પણ હું જુદો એવો જે અનુભવ થાય છે બધાથી પોતે ભિન્ન છે એ અનુભવ એ પ્રત્યક્ષ અનુભવ છે. કેમ કે એ અનુભવ થયો છે, અનુભવની વાત પ્રત્યક્ષ જ કહેવાય. એ અપેક્ષા એ પ્રત્યક્ષ પણ હતું. પણ જ્ઞાન હવે એમને જે સમ્યક જ્ઞાનમાં બીજો શું ઉગાડ હોય, બીજું કોઈ વિશેષતાથી ઉગાડ હોય નહીં. એટલે જ્ઞાન અપેક્ષાએ કેવળી ભગવાનનું જ્ઞાન જે છે એ પરમ અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવે છે. કેમ કે એમને જ્ઞાન પૂરેપૂરું પૂર્ણ છે અને સદમસ્તનું જે છે જે મુનિ છે એનું અવગાઢ છે અને સામાન્ય જે છે એનું સામાન્ય સમ્યક જ્ઞાન કહીએ છીએ. એટલે જ્ઞાનમાં બધો ફેર છે અને જ્ઞાનમાં જે છે એ કેવળી ભગવાનને જે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે, જ્યારે અહીંયા શુદ્ધ જ્ઞાનમાં આપણને એ પરોક્ષપણું છે. એટલે આ વાતને અહીંયા સમજવાની છે. એટલે એમ કરીને કાઢીને નાખવું કે કોઈ અનુભવ હોતો જ નથી, એ બધા જે કહે છે તો બધા ખોટું કહે છે, એ બધી વાત એવી વાત ન લાવવી. બરાબર, વસ્તુનું સ્વરૂપ સાચું સમજવું જોઈએ. બરાબર, પંડિત થયા તો શું થયું. અને ટોડરમલજીએ પણ એમ જ લખ્યું છે, એમાં સમજમાં ફેર થાય એવું બને. બરાબર, એક એક વાક્યને છૂટું કરીને સમજવામાં આવે તો એ વાત બહુ સ્પષ્ટ થાય છે. ગુરુદેવે તો આ વાત ઘણી વાર કરી છે, એક વાર નહીં અનેક વાર આ વાત કરી છે. અને અહીંયા આ જે હું લઈ રહ્યો છું એ એમાંથી જ તમને સમજાવી રહ્યો છું કે પ્રવચન રત્નાકરની અંદર પહેલા ભાગમાં પાના નંબર 247 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 258 ત્યાં આ સ્પષ્ટ વાત લખી છે. આપણે ફરીથી લઈએ, આ વાત બહુ સમજવા જેવી છે. ગાથાઓ અને બધું સમજીએ છીએ, સાથે સાથે આ બધી વસ્તુ આટલી બધી ડિટેલમાં સમજવી એ ક્યારેક જ એવો અવસર આવે છે જ્યારે એ વિષય નીકળ્યો હોય ત્યારે જ વાત થાય, બાકી તો કંઈ એ વાત આવતી નથી. એટલે પ્રભુ બધા એમ નહીં માનશો કે આટલી બધી વાત તમને સમજણ નથી પડતી. ના, બધું સમજાય, શુક્ર ના સમજાય, બધું જ સમજાય. આપણે એમએસ કરીએ, એમડી કરીએ, પીએચડી થઈ શકીએ છીએ, બધું કરી શકીએ, તો આ કેમ ના સમજાય, બધું સમજાય. અને એમએસ એમડી ન થયા હોય તો એ શું છે, આ સમજાય એવું છે. જો કાઢો બધા, પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાનો 247 કોમ્પ્યુટરમાં પેજ નંબર 258 ની ઉપર જે 257 ઉપર જે કર્યું છે ત્યાંથી ફરીથી આપણે વાંચીએ અને આ ભાગ બરાબર પાકો બરાબર સમજીએ, એમાં ગૂંચવાળો નહીં. એટલા માટે પહેલા આપણે પરોક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણને સમજ્યા, જ્ઞાનના ભાગ કઈ રીતે છે, કર્મના નિમિત્ત કઈ રીતે છે એ વાત આપણે સમજ્યા છીએ. હવે એ બેક ઓફ માઇન્ડ છે તો હવે વાંચીએ. અહીંયા 257માં એટલે કે પાના નંબર 246માં નીચેનો પેરેગ્રાફ છે, ત્યાંથી આપણે શરૂ કરીને વાંચીએ છીએ કે વળી અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. આ ગુરુદેવના જ શબ્દો છે એક્ઝેક્ટ, શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. નય છે તે શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. આમાં તો કોઈ સમજવામાં કોઈ તકલીફ જેવું છે નહીં, કેમ કે નય એ જ્ઞાનનો અંશ છે. એટલે આ શ્રુત જ્ઞાન, આપણને શ્રુત જ્ઞાન છે તો શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. શુદ્ધ નય હો કે વ્યવહાર નય એ શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. કેમ કે જ્ઞાનનો અંશ છે અને આપણને જ્ઞાન જે છે તે કઈ રીતે છે, મતિ શ્રુત, મતિ તો ઇન્દ્રિય દ્વારા, એટલે આપણે જે સમજીએ એ બધું શ્રુત, એટલે અહીંયા એ રીતે લેવાનું, એટલે એ શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. બરાબર છે, આ નય છે તે શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે અને શુદ્ધ નય હોય કે વ્યવહાર નય હોય એ શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. અંશ એટલા માટે કે જ્યારે બધા અંશ ભેગા થાય ત્યારે એ પ્રમાણ જ્ઞાન બને, એટલે એ પ્રમાણનો અંશ છે. ત્રિકાળ ત્રણે કાળ જ્ઞાન ગુણ જેનું લક્ષણ છે એવા દ્રવ્યનો અનુભવ કરીને, એટલે આત્માનો અનુભવ કરીને, સહેલી વાત ટૂંકી વાત કરી, જ્ઞાન ગુણ જેનું લક્ષણ છે એવો જ આત્મા એટલે જીવની વાત કરી છે. એવા દ્રવ્યનો અનુભવ કરીને એટલે આત્માનો અનુભવ કરીને જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું, આત્માનો અનુભવ કરીએ એટલે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય, એ પ્રમાણ જ્ઞાન છે. એ કંઈ નય નથી, એક નય એક અપેક્ષાએ કહ્યું છે એમ નથી. એ ભાવશ્રુત જે છે એ પ્રમાણ જ્ઞાન છે, પૂરેપૂરું જ્ઞાન છે. એ આત્માનો અનુભવ કરતા જે પ્રગટ થયું તે ભાવશ્રુત, એ જ સમ્યક દર્શન છે. એટલે એ ભાવશ્રુત જ્ઞાન છે એ પ્રગટ થયું એ પ્રમાણ જ્ઞાન છે, અને એ અવયવી છે. અવયવી અવયવી કોને કહેવાય? આ શરીર છે એને અવયવી કહીએ. તો આ શરીરના બધા અવયવ કહેવાય ને, હાથ પગ નાક મો કાન બધું એ બધા એના અવયવ કહેવાય. એટલે જેને અવયવો હોય એને અવયવી કહેવાય. એટલે અહીંયા એની વાત કરી કે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એ પ્રમાણ જ્ઞાન છે અને એ અવયવી છે અને નય તેના અવયવ છે. હવે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન એ જ્ઞાનની વર્તમાન અવસ્થા છે અને એનો એક ભાગ તે નય છે. એ તો વાત બરાબર સમજમાં આવે, બરાબર છે? આ તો ભાવશ્રુત જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે, પૂરેપૂરું છે એની, અને વર્તમાનમાં એ અવસ્થા છે એટલે સમ્યક દર્શન થયું હોય ત્યારે આપણને એ અવસ્થા હોય તો એમાં એ જે એક નય છે એક ભાગ તે નય થયો. હવે શ્રુત જ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને, ભગવાન આત્માને, ત્રિકાળી દ્રવ્ય કયું છે? ભગવાન આત્મા, એની વાત કરીએ છીએ આપણે. પરોક્ષ જણાવે છે એ શ્રુત જ્ઞાન પરોક્ષ જણાવે છે, આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે. એટલે કેવળ જ્ઞાન જેમ પ્રત્યક્ષ જણાવે છે કે જાણે છે, જાણે છે તો જણાવે છે ને, એટલે શ્રુત જ્ઞાન પોતે વસ્તુને પરોક્ષ જાણે છે તો પછી પરોક્ષ જણાવે છે. જેવી રીતે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આત્માને પ્રત્યક્ષ દેખે છે એમ શ્રુત જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી, કેમ કે સર્વજ્ઞ પરમાત્માને તો કેવળ જ્ઞાન છે. અહીંયા આપણે શ્રુત જ્ઞાનમાં જોઈએ છીએ તો પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે, એટલે આપણને આત્મા એ જ્યારે દર્શાવે તો એ પરોક્ષ દર્શાવે છે એમ એનો અર્થ થયો. શ્રુત જ્ઞાન એને પરોક્ષ જાણે છે તો પછી પરોક્ષ જ આપણને જણાવે છે. શ્રુત જ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પરોક્ષ જણાવે છે, બરાબર છે? છતાં પણ અહીંયા એ પ્રત્યક્ષપણું જે છે એ બતાવ્યું છે કે શાસ્ત્રમાં બે અપેક્ષાએ શ્રુત જ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું છે. અહીંયા શ્રુત જ્ઞાનની વાત ચાલે છે કે અનુભૂતિમાં, એક તો અનુભૂતિમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ રીતે સ્વાદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે. અનુભૂતિ જ્યારે થઈ એ વખતે જે સ્વાદ આવ્યો આનંદનો એ તો અનુભવ છે ને, અનુભવ તો પ્રત્યક્ષ હોય, અનુભવ તો પ્રત્યક્ષ જ હોય, એટલા માટે એને પ્રત્યક્ષ કહેવાય. અને બીજી વાત એક કહી છે ગુરુદેવે કે શ્રુત જ્ઞાન વડે જ્ઞાયકને એટલે આત્માને જાણતા એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી. એ રાગ દ્વારા કોઈ નિમિત્ત દ્વારા કંઈ જણાતો નથી આત્મા, એની અપેક્ષા નથી, એના વગર જણાય છે. એટલે એ અપેક્ષાએ પણ શ્રુત જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું. એટલે ભાવશ્રુત જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન જે પ્રગટ થયું એ સીધું રાગ કે નિમિત્તની અપેક્ષા વિના આત્માને જાણે, નિજ આત્માને જાણે એટલે સ્વને જાણે છે. ભાવશ્રુત જ્ઞાન કોને જાણે? મારું ભાવશ્રુત જ્ઞાન મને જાણે કે તમને જાણે? તમારું ભાવશ્રુત જ્ઞાન તમને જાણે, મારું ભાવશ્રુત જ્ઞાન મને જાણે એટલે મને, સ્વને જાણે, પોતાને જાણે. અને એ પ્રગટ થાય એનો અર્થ એ થયો કે સમ્યક દર્શન થયું. એટલે સમ્યક દર્શન એટલે સંકિત થયું, આપણે એમ વાપરીએ એટલે ગોટાળો ન થાય, બરાબર છે? હવે શુદ્ધનયનો વિષય, શુદ્ધનયનો વિષય જે પૂર્ણ આત્મા, એનો વિષય તો પૂર્ણ આત્મા છે, શુદ્ધ આત્મા, એને શ્રુત જ્ઞાન સર્વજ્ઞના આગમ અનુસાર પૂર્ણ જાણે છે. શુદ્ધનયનો વિષય એટલે આત્મા, શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્માને શ્રુત જ્ઞાન જાણે છે તો કઈ રીતે જાણે છે? પેલી તો અનુભવની વાત થઈ, હવે જ્ઞાન અપેક્ષાએ જાણે છે તો કઈ રીતે જાણે છે? તો કે આગમ અનુસાર જાણે છે, કેમ કે એ તો પરોક્ષ જ જાણે છે ને, પણ એ જાણે છે તો પણ જાણે છે પૂર્ણ, એમ કહેવું એ છે. શ્રુત જ્ઞાન સર્વજ્ઞના આગમ અનુસાર પૂર્ણ જાણે છે. અને બીજી વાત છે આગળ છે કે શ્રુત જ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. એ પૂર્ણ જાણે છે પણ એ પ્રત્યક્ષ કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે એમ પ્રત્યક્ષ થઈ જાય છે એમ નથી. આ જ્ઞાનની વાત છે, હા જ્ઞાનની વાત છે, પેલા સ્વાદની વાત અનુભવની વાત એ નથી. આમ શ્રુત જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. શ્રુત જ્ઞાન વસ્તુને પરોક્ષ કઈ રીતે જણાવે છે એ આખું આપણને સમજાયું. તેમ નય પણ વસ્તુને પરોક્ષ જ જણાવે છે, કેમ કે નય એનો અંશ છે જ્ઞાનનો, એ પણ વસ્તુને પરોક્ષ જ જણાવે છે. એટલે એ નયનો આશ્રય કરતા આપણને જે જ્ઞાન થાય છે એ શ્રુત જ્ઞાન, અને શ્રુત જ્ઞાન દ્વારા આપણે આત્માના સ્વરૂપને પરોક્ષપણે જાણીએ છીએ. પણ પરોક્ષ જાણીએ છીએ પણ પૂર્ણ જાણીએ છીએ, એમ નથી કે અધૂરું. પૂર્ણ જાણીએ છીએ આત્માને, પણ પરોક્ષ, પ્રત્યક્ષપણે નહીં, પ્રત્યક્ષપણે કેવળ જ્ઞાન થશે ત્યારે જણાશે. એટલે શ્રુત જ્ઞાન પરોક્ષ છે તો નય પણ પરોક્ષ છે, બરાબર છે. હવે મને લાગે છે કે આમાં વધારે સ્પષ્ટતાની જરૂર નથી, બહુ સરસ વસ્તુ છે આ બધી, સમજવાની વસ્તુ છે. હવે આપણે જરાક આગળ વાત લઈએ. અહીંયા આગળ લખ્યું છે, વાંચીએ અહીંયા. શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય ભૂત આત્મા, આપણે જે મૂળ ગાથા જે છે એમાં બધ સ્પૃષ્ટ એ બધા જે પાંચ ભાવની વાત કરીને, એવા પાંચ ભાવની વાતને પાછી યાદ કરીને હવે મૂળ વાત એના ઉપર આપણે આવીએ. આવ તો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત આત્મા, શુદ્ધ આત્મા એ બધ સ્પૃષ્ટ આદિ પાંચ ભાવો વિનાનો છે, પાંચ ભાવોથી રહિત છે. એ આત્મા તો ચૈતન્ય માત્ર છે, ચૈતન્ય શક્તિ માત્ર છે. હવે એ શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. હવે જો અહીંયા બધાને ગોટાળો થાય એવું છે કે આત્મામાં એ શક્તિ છે અને પરોક્ષ છે જ એમ કેમ કહેવામાં આવ્યું, પણ પ્રભુ એ પરોક્ષ એટલા માટે છે કે જ્યાં સુધી તમે એને પૂર્ણપણે પર્યાયમાં અનુભવી નથી રહેતા ત્યાં સુધી એ પરોક્ષપણે જ કહેવાય ને. એમ એ શક્તિ તો ગુણ અપેક્ષાએ તો છે જ, પણ તમને અનુભવમાં તો પરોક્ષપણે જ આવે ને. જેમ કે રૂપ જ્ઞાનમાં આવ્યું, એ શ્રુત જ્ઞાનમાં આત્મા આવ્યો એ કેવી રીતે આવ્યો, પરોક્ષપણે આવ્યો. એટલે એમ એ પરોક્ષપણે છે, એ શક્તિ તો આત્મામાં પરોક્ષ જ છે, પરોક્ષ છે જ. આત્મામાં જ્ઞાન 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 એવા સામર્થ્યરૂપ ચૈતન્ય સ્વભાવ પરોક્ષ છે. પરોક્ષ એટલા માટે આત્મામાં તો છે જ, પણ તમને એ પરોક્ષ છે. તમને અત્યારે જણાય છે કેવી રીતે પરોક્ષ, કેવળ જ્ઞાન થતા અનુભવ થતા આત્મામાં જ કાયમ જ્યારે તમે રહી જાઓ ત્યારે પછી એ પ્રત્યક્ષ જ રહેશે કાયમ માટે. અત્યારે વર્તમાનમાં શું છે કે તમે બહારમાં આવ્યા છો છતાં પણ તમને એ તો અનુભવ થાય છે, ખ્યાલમાં તો આવે છે, એટલે એ પરોક્ષ છે. વળી તેની વ્યક્તિ એટલે વ્યક્તતા, શક્તિમાંથી પ્રગટ થવારૂપ વ્યક્તતા એ કર્મ સંયોગથી મતિશ્રુત આદિ જ્ઞાનરૂપ છે. એ વ્યક્તતા જે થાય છે એમાં કર્મનું નિમિત્ત છે, અને એટલે એ વ્યક્તતા જે થાય છે એ મતિ શ્રુત જ્ઞાન રૂપે થાય છે. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન રૂપે એ વ્યક્તતા થાય છે. મતિશ્રુત આદિ જ્ઞાનમાં કર્મનું નિમિત્ત છે એ આપણે પહેલા વાત કરી લીધી. તે કથનચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. આપણે જે પહેલા વાત કરી એ રીતે કથનચિત અનુભવ ગોચર કઈ રીતે, તો કે એમાં પેલો અનુભવ કરીએ છીએ તો સ્વાદ આવે છે એ અપેક્ષાએ, અને અવલોકન જે થયું હું આ આત્મા એ બંને પ્રત્યક્ષ વાત છે, એટલે એ અપેક્ષાથી એને અનુભવ ગોચર કહેવામાં આવે છે, બરાબર. સમ્યક દર્શનમાં એ વસ્તુ કથનચિત આ રીતે અનુભવ ગોચર કહેવામાં આવી. આત્મા વસ્તુ જ્ઞાન શક્તિમાન ગુણ એની મતિશ્રુત આદિ પ્રગટ વ્યક્તતા એ ત્રણેય આવી ગયા, એ ત્રણેયની વાત આમાં આવી ગઈ. હવે આપણે અહીંયા જ આગળ જરા લઈને પેરેગ્રાફ આ પૂરો કરીએ આપણે, કે એમાં સતનું સત્વ ભગવાન આત્મા, ભગવાન આત્મા એ હોવા પણ છે ને, એટલે સતનું સત્વ, સત એટલે હોવા પણ, ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ ગુણ એ પરોક્ષ છે. સ્વભાવ ગુણ ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ એ પરોક્ષ છે. પરોક્ષ આપણે સમજાય એ પ્રમાણે કે આત્મામાં તો છે જ ગુણપણે છે, અને એ શક્તિરૂપે ચૈતન્ય રૂપે એ પ્રકાશિત થઈ રહ્યો છે, પણ અનુભવ જે છે એની અપેક્ષાથી વાત લઈએ એટલે પરોક્ષ છે. અને એવા દ્રવ્યનું આલંબન લેવાથી શક્તિમાંથી મતિશ્રુત આદિ પર્યાય પ્રગટ થઈ એ વ્યક્ત છે, એમાં એની વ્યક્તતા થઈ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનમાં એ જણાયું એટલે એમાં એ વ્યક્તતા થઈ તેની, એ જે શક્તિ અંદર પડી છે ચૈતન્ય શક્તિ એની, એ ખ્યાલમાં કેવી રીતે આવી? મતિશ્રુત જ્ઞાનમાં. મતિશ્રુત જ્ઞાનમાં એટલે સમ્યક દર્શન થયું એમાં. આપણે અત્યારે બધી સમ્યક દર્શનની જ વાત કરીએ છીએ પ્રભુ, આપણે અત્યારે બહાર નથી, હવે આપણે સંકેત પ્રગટ કરી રહ્યા છીએ એમ એમ જ ચાલી રહ્યું છે એમ સમજીને જ આ બધું સમજવાનું છે. એટલે એમાં એ વ્યક્તતા થઈ મતિશ્રુતમાં. શેની? પેલી ભગવાન આત્મા. ભગવાન આત્મા એટલે પરની વાત નથી, કેવડી તીર્થંકરની વાત નથી, આપણો આત્મા, એ ભગવાન આત્મા, પોતાનો આત્મા. એમાં જે શક્તિઓ પડી છે ચૈતન્યપણું જે છે, એ એનું વ્યક્તપણું ક્યારે થાય, એની વ્યક્તતા ક્યારે થાય, એ પડ્યું છે એ તો કે એ વ્યક્તતા કઈ રીતે થાય? તો એના ઉપર દ્રષ્ટિ કરતા જયારે એ સમ્યક દર્શન થાય ત્યારે એની વ્યક્તતા થઈ. તો એ શેમાં થઈ? એ મતિશ્રુતમાં થઈ. અને એ પર્યાયથી એ સમયે થઈ જયારે વ્યક્તતા, તો એ સમયની એ પર્યાય છે, એને એ પર્યાયને આપણે શુદ્ધ પર્યાય કહીએ. એમાં આપણને આત્મા જણાયો, જણાયો એટલે એ વ્યક્ત થયો. આપણે આ સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની એ વાત ચાલે છે. પહેલા કહ્યું કે શુદ્ધ નયનો વિષય પરોક્ષ છે, એ તો ત્રિકાળીની વાત કરી. શુદ્ધ નયનો વિષય પરોક્ષ ઉપર જે વાત કરવામાં આવી, શુદ્ધ નય પરોક્ષની વાત કરવામાં આવી, પણ એનો વિષય જે છે એ પણ એ અપેક્ષાએ પરોક્ષ કહીએ, પણ એ ત્રિકાળીની વાત કરી. હવે એ ત્રિકાળી ધ્યેયમાં એકાગ્ર થઈ જે મતિશ્રુત પર્યાય પ્રગટિ, એ કથંચિત જ્ઞાનગમ્ય જ્ઞાન, જ્ઞાનને સીધું પરની મદદ વિના જાણે છે, એ અપેક્ષાએ પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. મતિશ્રુતમાં એકાગ્રતા એટલે ધ્યેય જે જણાયું, એ ધ્યાનમાં એને ત્રિકાળી આત્માને ધ્યેય બનાવીને જાણ્યું ત્યારે સમ્યક દર્શન થયું, અને એનો જે અનુભવ થયો એ અનુભવની વાત કરીએ તો એમાં એને પ્રત્યક્ષપણું પણ છે. અનુભવ જે છે એ પ્રત્યક્ષ છે, અને એવો અનુભવ કરવા માટે ક્યાં જવું એનું નામ એ દ્રષ્ટિનો વિષય. આપણે વારંવાર એ શબ્દ વાપરીએ છીએ કે દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો વિષય એટલે શું? અથવા તો શુદ્ધનયનો વિષય. તો શુદ્ધનયનો વિષય કહો કે દ્રષ્ટિનો વિષય કહો, એટલે એ આત્મા. ક્યાં જવું? તો કે આત્મામાં જવું. એ આત્મા જે છે એ જ્ઞાન અપેક્ષાએ કહીએ ત્યારે એમ કહીએ કે એ કયા જ્ઞાનનો વિષય છે? તો જ્ઞાનના કયા અંશનો વિષય છે? તો શુદ્ધનયનો. શુદ્ધનયનો વિષય એ ત્રિકાળી ભગવાન આત્મા છે. હવે પર્યાર્થિક નય અથવા તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય જો કહીએ તો એ પર્યાય છે. એનો વિષય પર્યાય છે, બરાબર છે? હું ધારું છું કે બધાને આમાં સ્પષ્ટતા થઈ ગઈ હશે. આજે થોડુંક વધારે સમય લઈને પણ આ વસ્તુ મને એમ થયું કે બરાબર સમજાવીએ તો વધારે સારું રહેશે. હવે આગળ આપણે સ્વાધ્યાય લઈએ. સમયસારમાં આ વાત આપણે કરી અહીંયા કે વળી અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુત જ્ઞાન પ્રમાણનો અંશ છે. આ આપણે સમજ્યા. શ્રુત જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, આ પણ આપણે સમજ્યા. તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે, એ પણ સમજ્યા. શ્રુત દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત બદ્ધ સ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ, વળી તેની વ્યક્તિ એટલે વ્યક્તતા કર્મ સંયોગથી મતિશ્રુત આદિ જ્ઞાનરૂપ છે. તે કથનચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન, તે જો કે છદ્મસ્તને પ્રત્યક્ષ નથી, તો પણ આ શુદ્ધ નય આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. અત્યારે આપણને છદ્મસ્તને કેવળ જ્ઞાન નથી, પણ એ સંપૂર્ણ જ્ઞાન છે કેવળ જ્ઞાન, એને આ શુદ્ધનય જે છે એ આત્માના કેવળ જ્ઞાન રૂપને જણાવે છે. એટલે આત્મા કેવળ જ્ઞાન રૂપે છે એમ જણાવે છે. આત્મા કેવળ જ્ઞાન રૂપ છે, પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે એમ એ જણાવે છે શુદ્ધનય, પણ એ જણાવે છે પરોક્ષપણે. એટલે અહીંયા એમ કહ્યું કે એ છદ્મસ્તને એ કેવળ જ્ઞાન નથી, છતાં પણ આ શુદ્ધ નય છે, એ શુદ્ધ નય આત્માના કેવળ જ્ઞાન રૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહીં, આવા શુદ્ધ નયને જીવ જાણે નહીં, ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધ નયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે આ બદ્ધ સ્પૃષ્ટ આદિ પાંચ ભાવ એનાથી રહિત પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરવું અને પર્યાય બુદ્ધિ ન રહેવું, પર્યાયની તરફ દ્રષ્ટિ કરીને એને જ માનવા પણ જે થઈ રહ્યું છે ને કે હું માણસને હું દેવને એને છોડવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી, એને વિના દેખે શ્રદ્ધાન કરવું એ તો જૂઠું શ્રદ્ધાન છે. કોઈ એમ પણ કે જોયા વગર કેવી રીતે શ્રદ્ધાન કરીએ? એનો ઉત્તર અહીં આપ્યો છે કે જે દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જીન મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે. પ્રત્યક્ષ જાણો અને પરોક્ષ જાણો બંને પ્રમાણ છે. તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે. આગમ દ્વારા કહેવામાં આવ્યું એ છે પરોક્ષ, પણ છતાં એ સત્ય છે, પરમ સત્ય છે. એ પરોક્ષ તો પ્રભુ તારે માટે પરોક્ષ અત્યારે છે, પણ એ તને જયારે કેવળ જ્ઞાન થશે ને ત્યારે એ આગમમાં જે વાત છે ને તને પ્રત્યક્ષ થઈ જવાની છે. તું વિશ્વાસ રાખ ને, તને અત્યારે આગમ પ્રમાણ છે, આગમમાંથી વાંચ્યું માટે તને એમ લાગે છે અને એ પરોક્ષ દેખાય છે, પણ પ્રભુ એ પરોક્ષ નથી. તું એક વખત આગળ વધને, સમ્યક દર્શન પ્રગટ કર અને પછી જો ને પછી શું તારી દશા થાય છે. આગળ 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 તારો પુરુષાર્થ વધતો જશે, ચારિત્રનો પુરુષાર્થ એવો ઉપડશે કે તું થોડા ભાવમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો જ છે. અને કેવળ જ્ઞાન પ્રગટ થશે ને ત્યારે પછી તને એ આગમમાં જે જ્ઞાન હતું ને એ બધું તને પોતાને તારા આત્મપ્રદેશથી પ્રત્યક્ષ જણાવવાનું છે. અત્યારે એ આગમ પ્રમાણ આપણે જે કહીએ છીએ ને એ કોઈકને પ્રત્યક્ષ તો હતું કે નહીં? અત્યારે વર્તમાનમાં પણ કોઈકને તો પ્રત્યક્ષ છે ને. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને એ આગમની વાત બધી પ્રત્યક્ષ છે કે નથી? આપણને નથી, એટલે આપણે પરોક્ષ પરોક્ષ કૂટે રાખીએ છીએ. એથી શું થઈ ગયું? એ જ્ઞાન કંઈ ખોટું છે? એ તો પ્રત્યક્ષ પ્રભુને થયું જ છે. અત્યારે સિમંદર ભગવાન બિરાજી રહ્યા છે, બીજા 19 તીર્થંકર એટલે બધા 20 તીર્થંકર ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે અને એમની સાથે અસંખ્ય કેવળી બિરાજી રહ્યા છે. એ બધાને પ્રત્યક્ષ છે આ બધું જ્ઞાન, અને એમાંથી આગમ રચાયા છે. એટલે એવા જ્ઞાનને તું પરોક્ષ પરોક્ષ ઉપરા કરે છે ભાઈ. એ સાચું છે, એ પ્રત્યક્ષ તને નથી પણ એમને તો છે ને. તો પછી ચાલ ને આગળ વધને, બરાબર છે ને? આ વાત લેવાની છે આપણે. એટલે આગમ પ્રમાણ પરોક્ષ છે, બરાબર છે. અને છતાં પણ એ જીનમતમાં તો બંનેને પ્રમાણ ગણવામાં આવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે. તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે, તેનો ભેદ શુદ્ધ નય છે. એનો ભેદ શુદ્ધ નય છે. શુદ્ધ નય દ્વારા એ વસ્તુ જાણી શકાય છે. એટલે આ શુદ્ધ નયની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું અને માત્ર કેવળ પ્રત્યક્ષ એકાંતનો જ વ્યવહાર, પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. એટલે કે મને બસ જે દેખાય આંખથી તો જ હું એને પ્રત્યક્ષ માનું આત્માને, એવો ગાંડો વિચાર કરવો નહીં એમ કહેવું છે. આ શુદ્ધ નયની દ્રષ્ટિ, શુદ્ધ નયની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું અને કેવળ વ્યવહાર એટલે પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો, તેના હું દેખાય તો જ જાણો. હવે એ તો નાસ્તિકપણું છે. પ્રત્યક્ષ પણ હોય ને પરોક્ષ પણ પ્રમાણ તો હોય, અને પ્રમાણ કરવું. અહીંયા આપણે શરૂઆતમાં ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાઈ તું અમે જે કહીએ છીએ તું પ્રમાણ કરજે, આગમથી પ્રમાણ કરજે, તર્કથી બીજી બધી રીતે જેમ કરવું હોય એ રીતે કરીને, પણ તું એને પ્રમાણ કરજે, બરાબર સત્ય ઠેરાવજે એમ તો કહ્યું છે. કેટલી સુંદર વાત મૂકી દીધી છે. શું કરવું એ રસ્તો પણ બતાવ્યો. કઈ રીતે કરવું? તો કે શુદ્ધ નયથી જે આત્મા છે એવું, એવા આત્માનું જ શ્રદ્ધાન કરવું. અને એ શ્રદ્ધાન કેવી રીતે કરીએ અને એમાં કેવી રીતે પ્રાપ્તિ થાય? તો કે શ્રુત જ્ઞાનમાં તને પ્રાપ્ત થશે. તને મતિ શ્રુત જ્ઞાન તો છે ને, તારી એટલી તો તાકાત છે ને અત્યારે, મનુષ્ય થયો છે, બરાબર છે ને? તો એમાં તને મતિ શ્રુત જ્ઞાનમાં એવા આત્માનું બરાબર તને અનુભવ સહિત શ્રદ્ધાન થશે, અને એમાં પ્રત્યક્ષ અનુભવ થશે અને પરોક્ષ રીતે સમ્યક જ્ઞાન થશે. આ બધી વાત અહીંયા એક સરસ રીતે આખી એક મોટા પેરેગ્રાફમાં આપણને સમજાવી દીધી છે. હવે થોડીક વાત આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. અહીંયા આ ભાવાર્થ પૂરો થાય છે. મૂળ વાત આપણી જે હતી એને ફરીથી યાદ કરી લઈએ અને પછી ગુરુદેવે જે વાત કરી છે એના તરફ જઈએ. શું મૂળ ગાથા શું હતી, આપણી ગાથા શું હતી? સૌથી પહેલેથી જો શરૂઆતથી આપણે જોઈએ તો એમાં એમ કહ્યું હતું કે આ જે ભાવ છે અબદ્ધ અસ્પષ્ટ, એટલે બંધાયેલો પણ નહીં, સ્પર્શાયેલો પણ નહીં, અન્ય અન્ય નહીં એટલે અન્યન્ય અને નિયત બરાબર છે, અનિયત નહીં, અને અવિશેષ અને અસંયુક્ત એવો તું આત્માને જાણ એમ કહ્યું. એવા આત્માને તું જાણ, અને એવા આત્માને તું જે જાણે એ જે નય તને એ બતાવે એ શુદ્ધ નય છે એમ તું જાણજે, અને એવા શુદ્ધ નયનો તું આશ્રય કરજે. એ મૂળ ગાથા આપણી, જે નય આત્માને એ બંધ વિનાનો, સ્પર્શ વિનાનો, એ પાંચે ભાવ જે છે અહીંયા અન્યપણા વિનાનો, ચળાચળતા વિનાનો, એ બધા વિનાનો દર્શાવનારો જે નય છે એને તું શુદ્ધ નય જાણ, અને એ નય જે છે એ તને આત્માનું જ્ઞાન કરાવનારો છે, અને એનો આશ્રય કરતા તને તારો આત્મા તને દ્રષ્ટિમાં આવશે, એનો અનુભવ થશે. બરાબર છે ને? એ વાત આખી હતી. તો એમાં શુદ્ધ નયની વાત હતી, એટલે એ વાત બધી આખી આપણને સરસ રીતે અહીંયા સમજાવી. હવે પ્રવચન રત્નાકરમાંથી થોડીક વાત આપણે અહીંયા લઈએ, હજી આપણી પાસે થોડોક સમય છે, અને પછી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. જો પ્રશ્નની બાબતમાં એક વાત સ્પષ્ટતાપૂર્વક કહી દઉં કે પ્રશ્ન કરવા તો કરવાના, એમાં એવો કોઈ નિયમ નથી કે આપણે 60 મિનિટનો સ્વાધ્યાય કરવો, એવો કોઈ નિયમ છે, એવું બંધન છે આપણને નથી. ભલે સ્વાધ્યાય પૂરો થઈ ગયો હોય ને કદાચ 60 મિનિટ પૂરી થઈ ગઈ હોય, 10 વાગી ગયા હોય, તો કંઈ એવું નથી કે આપણે પ્રશ્ન ન કરી શકીએ. પ્રશ્ન કરવા જરૂરથી કરવા પ્રભુ. હવે આપણે પ્રવચન રત્નાકરમાંથી જરાક વાત આપણે લઈએ. છેલ્લે જે વાત કરી એ વાત લઈએ. પાના નંબર 248, પ્રવચન રત્નાકર ભાગ પહેલો, પાના નંબર 248 અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 259, એના ઉપર બીજો પેરેગ્રાફ છે. એમાં વાત બહુ સરસ ગુરુદેવ કહી છે કે મતિ શ્રુત જ્ઞાન એ સર્વજ્ઞ પદની પ્રાપ્તિનો ઉપાય છે. આ વાક્ય યાદ રાખવા જેવું છે. મતિ શ્રુત જ્ઞાન એ સર્વજ્ઞ પદની પ્રાપ્તિનો ઉપાય છે. ભાઈ, તને તું સર્વજ્ઞ થઈશ કેવી રીતે? તું સીધું કેવળ જ્ઞાન થઈ જવાનું છે? તું તારો પુરુષાર્થ થશે તો તને પુરુષાર્થ કરવા માટે તને મળ્યું છે, તારી પાસે ઘણું મોટું સાધન છે. શું છે? તો તારું મતિશ્રુત જ્ઞાન છે, અને મતિશ્રુત જ્ઞાનમાં જ તું એ બધું કરી શકીશ. એટલે ગુરુદેવે તેને એમ કહી દીધું કે મતિશ્રુત જ્ઞાન જે છે એ સર્વજ્ઞ પદ પ્રાપ્તિનો ઉપાય છે. જો એમ ના કહ્યું કે પૂજા ભક્તિ વિનય એ બધું જે છે એ સર્વજ્ઞ પદની પ્રાપ્તિનો ઉપાય છે એમ ના કહ્યું. કેમ એમ નહીં કહ્યું? કેમ કે એ તો શુભ ભાવ છે, અને જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા જ પોતાના સ્વરૂપ સુધી પહોંચી શકાય છે, અને પોતાના શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચવા માટે એ જ્ઞાન જ કાર્યકારી છે. એટલે મતિશ્રુત જ્ઞાનને અહીંયા એમ કહ્યું કે મતિશ્રુત જ્ઞાન એ સર્વજ્ઞ પદની પ્રાપ્તિનો ઉપાય છે. મતિશ્રુત એ સાધક છે, મતિશ્રુત છે એ સાધક છે, બીજું કોઈ સાધક નથી, બીજા કોઈ સાધન પણ નથી. જ્ઞાન જ સાધન છે, અને કેવળ જ્ઞાન છે તે સાધ્ય છે, એ આપણે પ્રાપ્ત કરવું છે. કેવળ જ્ઞાન છે તે સાધ્ય છે. પછી આ અષ્ટપ્રૌઢની વાત લખી છે એ આપણે કરી ગયા છીએ, હવે એનો વિસ્તાર આપણે નથી લેતા. મારે આ વાત તમને જણાવી હતી એટલે કહી દીધું. અને અહીંયા પણ છેલ્લે વાત કરી દીધી છે ગુરુદેવે પણ કે ભાઈ જો દેખ, છેલ્લા પેરેગ્રાફમાં આ જ પાના ઉપર કે દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જીન મતમાં સર્વજ્ઞના શાસ્ત્રમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે. તેમાં આગમ પ્રમાણ પરોક્ષ છે, તેનો ભેદ શુદ્ધ નય છે. એટલે પ્રમાણથી અનુમાન જ્ઞાનમાં પરિપૂર્ણ ધ્રુવ આત્માને જાણી શુદ્ધ નયની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું. ભાવ શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે, કેમ કે એમાં આત્માના અસંખ્યાત પ્રદેશ અને અનંત ગુણ પ્રત્યક્ષ જણાતા નથી. ભાવશ્રુતમાં ક્યાં જણાય છે? નથી જણાતા. અસંખ્યાત પ્રદેશ એમ એક એક પ્રદેશ કંઈ જણાઈ જાય એમ નથી. એ કેવળ જ્ઞાન સિવાય એક પ્રદેશ પ્રત્યક્ષ જણાય નહીં, એક સમય એ પણ પ્રત્યક્ષ થાય નહીં. એક સમય છે એ પણ પ્રત્યક્ષ થાય નહીં, એક પ્રદેશ છે એ પણ પ્રત્યક્ષ થાય નહીં, અને એક પરમાણુ એ પણ પ્રત્યક્ષ થાય નહીં. એ કેવળ જ્ઞાનમાં જ પ્રત્યક્ષ થાય. એટલે એ બધું આપણને પ્રત્યક્ષ ન થાય, પરોક્ષ જ થાય. આ રીતે જ્ઞાનની પર્યાયમાં અખંડ અભેદ પૂર્ણ આત્મા જે જ્ઞેય છે એનું જ્ઞાન કરી શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો, અમને પ્રત્યક્ષ દેખાય તો જ માનીએ એમ એકાંત ન કરવો. તો આજે અહીંયા સુધી આપણે આ ગાથા પૂરી કરી, 14મી ગાથા ત્યાં સુધી આપણે સાધ્ય રાખીએ છીએ. તો પ્રભુ સુખધામ બોલો.
સુખધામ અનંત સુસંત ચરી દિન